સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર અને એની સાથે ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે ગાથા 33 પછી કળશ 27 કર્યો. કળશ 27 પછી આજે હવે આગળ કળશ 28 લઈએ. કળશ 27માં અગાઉની ગાથા 31, 32 અને 33ની સમાલોચના કરવામાં આવી. એ રીતે વાત કરવામાં આવી. જીતેન્દ્રિય, જીતમોહ, ક્ષીણમોહ જે કહેવામાં આવ્યું એની સમાલોચના આખી કરવામાં આવી. અને એમ કરતા જે શિષ્યનો પ્રશ્ન હતો એનું એ રીતે સમાધાન થયું. એ નિશ્ચય સ્તુતિની વાત કરવામાં આવી. અને એ નિશ્ચય સ્તુતિ દ્વારા એમ પણ સાથે સાથે આવ્યું કે જ્યારે જીવ શ્રેણી ચડે છે, આઠમું, નવમું, દસમું ગુણસ્થાન, તો એ કઈ રીતે હોય છે. ઉપસમ શ્રેણી ચડે છે તો એ મોહને જીતી લે છે, અને ક્ષાયિક શ્રેણી ચડે છે એટલે ક્ષપક શ્રેણી ચડે છે તો એ મોહનીય કર્મનો નાશ કરે છે, અને એમ એ ક્ષીણ મોહ થાય છે. એની સાથે એ વાત પણ આવી કે આત્માનું સ્વરૂપ કેવું છે, કે જેમાં જવાથી, જેમાં લીનતા કરતા અને સ્થિરતા કરતા આ મોહનીય કર્મનો નાશ થાય, એ પણ સાથે વાત આવી. અને એમ સિદ્ધ કર્યું કે આત્માને અને શરીરને એક પણ નિશ્ચયથી નથી. આત્મા અને શરીર તદ્દન ભિન્ન છે, જુદા છે, એને એક રૂપ પણ નથી. એટલે તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો એનો અહીંયા વ્યવહાર નય દ્વારા અને નિશ્ચય નય દ્વારા એ ઉત્તર આપ્યો. અને આત્મા અને શરીરને એકપણું નથી એટલે એને ભિન્નપણું છે એ વાતને મુખ્ય કરીને સમજાવી. ગુરુદેવે એના ઉપર આપેલા પ્રવચનમાંથી આપણે એ વાતને પણ સમજ્યા કે આત્માને એના સ્વચતુષ્ટય છે અને એનાથી જુદું પરના જે સ્વચતુષ્ટય છે એ રૂપે એનો અભાવ છે. પોતે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી છે, પણ અન્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નથી. એમ અન્યમાં સ્વનો તદ્દન અભાવ છે, અત્યંત અભાવ છે, એ વાત પણ આપણે સાથે સાથે સમજ્યા. હવે એ ભેદ જ્ઞાનની જે વાત છે એની આગળ વાત કરે છે અહીંયા 28માં કળશમાં, કે એ કઈ રીતે એ ભિન્ન છે અને ભેદ જ્ઞાનની સિદ્ધિ થાય છે એના અર્થવાળું અહીંયા કાવ્ય કહે છે. એટલે કહે છે કે આ અર્થને જાણવાથી ભેદ જ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છે. એટલે 28મો કળશ અહીંયા 28માં કળશમાં કહે છે કે ઇતિ પરિચિત તત્વરાત્મકાયકતા નય વિભજન યુક્ત્યાત્યંત મુચ્છાદિતાય અવતરતિ ન બોધો બોધમિવાદ કશ્ય સ્વરસરભ સકૃષ્ટ પ્રસ્ફુટ નૈક એવ. 28મો કળશ અહીંયા 28મી કળશના અર્થમાં શ્લોકાર્થમાં કહે છે કે પરિચિત તત્વઈ, એટલે જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચય રૂપ કર્યું છે એવા મુનિઓએ, જેમણે તત્વ, તત્વ એટલે શું છે, વસ્તુનું સ્વરૂપ, પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું એમણે પરિચય રૂપ કર્યું છે એવા જ્ઞાની મુનિઓ જ્યારે આત્મા અને શરીરના એકપણાને, આત્મા કાય એકતાયા, એટલે જ્યારે આત્મા અને શરીરના એકપણાને ઇતિ નય વિભજન યુક્તા, આમ નયના વિભાગની યુક્તિ વડે અત્યંતમ ઉચ્છાદિતાયામ, એટલે જળ મૂળથી ઉખેડી નાખ્યું છે, અત્યંત નિષેધ્યું છે. સેને, સેને જળમૂળથી ઉખેડી નાખ્યું છે? આત્મા અને શરીરના એકપણાને. આત્મા અને શરીર એક છે એ માન્યતા, એ ભૂલ, એ દોષ, એને એ જડમૂળથી ઉખેડી નાખ્યું છે. ક્યારે, કઈ રીતે અને કોણે એ પ્રશ્ન કરીએ તો એ બધાના જવાબ અહીંયા વિશેષણ રૂપે આપી દીધા છે. હું વાત તો એટલી કરી કે એકપણાને જડમૂળથી ઉખેડી નાખ્યું છે. કોણે? કે જેમણે સ્વરૂપનો પરિચય કર્યો છે, જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચય રૂપ કર્યું છે એવા મુનિઓએ, એ આત્મા અને શરીરનું એકપણું, આત્મા અને શરીરને એકરૂપ માનવા, આત્મામાં શરીરપણે માન્યતા કરવી અને શરીરમાં આત્માપણે માન્યતા કરવી, એવા એકપણાને એમણે અત્યંત નિષેધ્યું છે, જડમૂળથી ઉખેડી નાખ્યું છે, એ કાઢી નાખ્યું છે. અને એ કઈ રીતે કાઢી નાખ્યું છે? તો કે નયની યુક્તિ દ્વારા. નયની યુક્તિ શું છે? તો કે નય બે પ્રકારે છે, નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નયથી જે કથન કરવામાં આવે છે એ દ્વારા જેમ છે તેમ સાચું સ્વરૂપનું પ્રતિપાદન થાય છે. વ્યવહાર નય દ્વારા જે કહેવામાં આવે છે એના ઉપર આરોપ કરીને કહેવામાં આવે છે, એટલે એવા જે નથી એની ઉપર એવા આરોપ કરવામાં આવે છે, અથવા તો ભેદરૂપે કહેવામાં આવે છે એ વ્યવહાર છે, એ વ્યવહાર નય છે. અને એવા વ્યવહાર નય અને નિશ્ચય નયને સમજાવીને એ દ્વારા શરીર અને આત્મા એકપણે ક્યારેય હતા નહીં અને ક્યારેય થશે નહીં એમ અહીંયા બતાવ્યું છે. એટલે એવા એકપણાની માન્યતાને જડમૂળથી કાઢી નાખી છે, અત્યંત એને નિષેધી છે, એ માન્યતાને અત્યંતપણે કાઢી નાખી છે. એવું કર્યું છે ત્યારે, ત્યારે કહે છે કે ત્યારે કયા પુરુષને બોધવ, એટલે જ્ઞાન, અદ્ય એવ તત્કાળ બોધમ યથાર્થપણાને ન અવતરતી ન પામે. આવું જ્યારે શરીર અને આત્માનું એકપણું એમણે નય દ્વારા સમજાવ્યું અને એમ કરતા એ શરીર અને આત્માના એકપણાની વાત હવે રહી જ નથી એવું જ્યારે થયું છે, તો પછી કયા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણે ન પ્રાપ્ત થાય? કયો જીવ એવો છે કે જેને આટલી બધી ઊંડાણમાં આ વાત કરી અને આટલી બધી સારી રીતે સમજાવવામાં આવ્યું નય દ્વારા કે આત્મા અને શરીર જુદા છે અને એવું જ્ઞાન કરાવવામાં આવ્યું, તે છતાં પણ એવો કોણ છે કે જેને એ યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય? એટલે સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, સમ્યક દર્શન, તે જ્ઞાન, એની તત્કાળ પ્રાપ્તિ કોને ન થાય? જેણે આ મુનિઓએ જે વાત કરી એમાં વિશ્વાસ છે એને તો તત્કાળ એ જ્ઞાન થાય છે. મુનિઓએ જે રીતે શરીર અને આત્માની ભિન્નતા દર્શાવી એ ભેદ જ્ઞાન જેણે આત્મસાત કર્યું છે, જેણે એ જ્ઞાન થયું છે એને તો સમ્યક જ્ઞાન થાય છે. એટલે એમ કહે છે કે ત્યારે કયા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે. જ્ઞાન તો છે જ, એનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે, પણ એનું પરિણમન કેવું થતું હતું? એ મોહને વશ એનું પરિણમન વિપરીત ભાવે થતું હતું. અજ્ઞાન ભાવે, મિથ્યાત્વ ભાવે જે પરિણમન થતું હતું એમાંથી જ્યારે એ મોહને દૂર કર્યો છે અને તત્વોનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજાવ્યું છે એવું ભેદ જ્ઞાન દ્વારા મુનિઓએ પોતે અનુભવ કરી જાણી અને પછી એ નિશ્ચયને અને વ્યવહાર દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે આ ભગવાન આત્મા અને શરીર બંને જુદા છે. શરીર જડ છે, એને જડના ગુણ છે, અને આત્મા ચેતન છે, એને ચેતનના ગુણ છે. એ ચેતન જડપણે થાય નહીં, જડ ચેતનપણે થાય નહીં. એ બંનેમાં એકબીજામાં એક બંનેનો એકબીજાની અંદર અત્યંત અભાવ છે. એ બંને ક્યારેય એકરૂપ થયા નથી અને એકરૂપ થાય નહીં. અનાદિના એ બંને સાથે રહ્યા છે. કોણ? આત્મા અને શરીર. એ અનાદિથી સાથે રહ્યા છે પણ ક્યારેય એકરૂપ થયા નથી. અનાદિના સાથે છે એટલે એને એવું દેખાય છે, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એવું માને છે, પણ એ માન્યતા મિથ્યા છે. એ વ્યવહારથી ઉપચાર કરીને એ કહેવામાં આવે કે આ શરીર સાથે શરીરમાં આત્મા રહ્યો છે એવું, પણ આત્માને શરીર ક્યારેય એકરૂપ હતા નહીં, એ ક્યારેય એકપણાને પામ્યા જ નથી. એ વાતને જ્યારે મુનિઓએ સમજાવી છે તો એ સમજ્યા પછી કોણ એવો હોય કે જેને તત્કાળ જ્ઞાન ન થાય, એટલે યથાર્થ બોધને એ પ્રાપ્ત ન કરે, એટલે કે પાપ કરે જ, અવશ્ય પ્રાપ્ત કરે જ, અને કેવું થઈને? એટલે સ્વરસ રભસ કૃષ્ટ પ્રસ્ફુટન એક એવ, એટલે પોતાના સ્વરસ કહ્યું છે, એટલે પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એક સ્વરૂપ થઈને, એટલે પોતે પોતાના આત્માને લક્ષે ખેંચાઈને, એટલે આત્મા તરફ લક્ષ કરતા, સ્વરૂપમાં દ્રષ્ટિ કરતા, તેમાં એક રૂપ થઈ અને એ પોતે એવા જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, એટલે કે બોધની પ્રાપ્તિ કરે છે. અપ્રતિબુદ્ધ હતો ને પહેલા શિષ્યએ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે જેની વાત કરવામાં આવી હતી એમાં એ વાત આવી હતી કે અપ્રતિબુદ્ધ હતો એટલે અજ્ઞાની હતો. મોહને વશ એને અજ્ઞાન વર્તતું હતું, મિથ્યાત્વ વર્તતું હતું. એને હવે જ્યારે આ બોધની પ્રાપ્તિ થઈ છે તો એ કઈ રીતે પ્રાપ્તિ થઈ અને એમાં શું નિમિત્ત કારણ છે એની વાત કરી કે જે મુનિ છે, જે જ્ઞાની છે, એમણે જ્યારે આ વાત મૂકી, ત્રણ પ્રકારે સ્તુતિની વાત કરી અને એમાં પોતે પોતાના સ્વરૂપમાં જતા એ જીવ પોતે એવો જીત મોહ થાય છે, ક્ષીણ મોહ થાય છે, તો એમાં જે પહેલા કહેવામાં આવ્યું હતું કે વ્યવહારથી શરીરની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થાય, એ કથન જે વ્યવહારથી કહેવામાં આવ્યું હતું અને એમાં નિશ્ચયથી તો એ આત્માના ગુણની સ્તુતિ કરતા જ આત્માની સ્તુતિ થાય છે એ જે વાત કરવામાં આવી હતી, ત્યાં વ્યવહાર અને નિશ્ચય નહીંના કથનને બરાબર સમજાવવામાં આવ્યા કે નિશ્ચય નહીંથી તો આ જ સાચી સ્તુતિ છે એમ કરીને ત્રણ પ્રકારે સ્તુતિ કરતા એ સમજાવવામાં આવ્યું કે જેમાં એને ભાવ્ય ભાવક જે એકરૂપતા હતી એ ચાલી ગઈ, એ દોષ હતો એ ચાલી ગઈ, જ્ઞેય જ્ઞાયક એકરૂપતા એ દોષ પણ ચાલ્યો ગયો, અને એમ કરતા સ્વરૂપનું લક્ષ થતા એ શરીર અને આત્મા તદ્દન ભિન્ન એને જણાયા. હવે આ વાત મુનીશ્વરોએ કરી એટલે એવું જ્ઞાન જેને થયું છે એને સમ્યક દર્શન જરૂરથી થાય છે, અને એ સમ્યક દર્શન થાય છે એટલે એ બોધી થયો, એને બોધ પ્રાપ્ત થયો. અને એવું સમ્યક દર્શન જેને થયું, સમ્યક જ્ઞાન જે થયું છે, તો એ કઈ રીતે થયું, કેવું થઈને? તો કે એણે પોતે પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ કરી, ત્યાં એ ઢળ્યો, એના જ્ઞાન દર્શનના ઉપયોગ આત્મામાં ગયા, એટલે એ વેગથી ખેંચાઈને, એમ શબ્દ મૂક્યા છે, નિજ રસના વેગથી ખેંચાઈને, અને પછી એ પોતે ત્યાં એક રૂપ થયો, સ્વરૂપની સાથે એકત્વ થયું. હવે આ ભાવાર્થમાં જે વાત આપી છે એને આપણે લઈએ. નિશ્ચય વ્યવહાર નયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો. અગાઉ આત્મા અને પર, પર શું છે? જગતના બધા પદાર્થો પર છે. જગતના જે પદાર્થો એને ઇન્દ્રિયો દ્વારા જણાય છે, ઇન્દ્રિયો દ્વારા જેનું જે જ્ઞાન કરે છે, એ બધા પર છે. જગત આખું એને માટે પર છે. સ્વ શું છે? તો કે એનું દ્રવ્ય છે તે સ્વ છે, એનું ક્ષેત્ર છે તે સ્વ છે, એનો ભાવ અને કાળ એ સ્વ છે. બીજાના દ્રવ્ય, બીજાના ક્ષેત્ર, બીજાના કાળ ભાવ એ કંઈ એને માટે સ્વ નથી, એ બધું એને માટે પર છે. એટલે સુધી કે પોતાના દ્રવ્યની અપેક્ષાએ બીજાનું દ્રવ્ય છે તે અદ્રવ્ય છે એમ કહી દીધું. પોતાના ક્ષેત્રની અપેક્ષાએ બીજાના ક્ષેત્રને અક્ષેત્ર કહી દીધું. પોતાના ભાવની અપેક્ષાએ બીજા અન્ય ભાવને એ અભાવ કહી દીધો, અસ્વભાવ છે. એ રીતે સ્વ અને પરને જુદું પાડ્યું. એટલે ક્યાં સુધી જુદું પાડ્યું? કે વિકલ્પો પણ એના નથી. શરીર તો એનું નથી, શરીર તો જુદું છે, પણ વિકલ્પો પણ એના નથી. અને ઇન્દ્રિયો દ્વારા થતું જે જ્ઞાન છે, એ ક્ષયોક્ષમી જ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન છે, એ પણ એનું નથી. પોતાના સ્વભાવ ભાવ સિવાયના જે વિભાવ ભાવે પરિણમન છે, એ પણ એનું નથી. એમ અત્યંત ભેદ બતાવ્યો, સ્વ અને પરનો અત્યંત ભેદ બતાવ્યો, એટલે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો. તેને જાણીને એવો કોણ પુરુષ છે કે જેને ભેદ જ્ઞાન ન થાય? એ જાણ્યા પછીથી પણ જો ભેદ જ્ઞાન નથી થતું, ભેદ જ્ઞાન થાય એટલે પોતે સ્વ અને પરને જુદા પાડી અને પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે કહે છે કે આ ભેદ દર્શાવ્યો આ રીતે, અને એને જાણીને, જેણે એ વાતને બરાબર સમજી વિચારી જાણી અને પોતે પોતાના સ્વરૂપમાં ગયો છે, તો એને જરૂરથી સમ્યક જ્ઞાન થાય. એટલે એમ કહે છે કે એવો કોણ પુરુષ છે કે જેને ભેદ જ્ઞાન ન થાય? થાય જ, કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે, ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. શું કારણ આપ્યું? કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે, જ્ઞાનની પર્યાયમાં પર જણાતું હતું, હવે જ્ઞાનની પર્યાયમાં સ્વ જણાય છે. જ્ઞાનની પર્યાયમાં એ જગતના બધા પદાર્થો તરફ દ્રષ્ટિ કરતો હતો અને એને એ સમયની પર્યાય જાણતી હતી. એ વખતે જ્ઞાન તો એનું પોતાનું જ હતું, છતાં એ પર્યાય પરને જાણવા વાળી થઈ હતી, એટલે એમાં એને રાગ થતા હતા અને દ્વેષ થતા હતા. એ પરના લક્ષે જે જ્ઞાન ક્રિયા કરતો હતો એમાં એને ઇષ્ટ બુદ્ધિ, અનિષ્ટ બુદ્ધિ, રાગ, દ્વેષ થતા હતા, અને એ ભાવ એ એના સ્વરૂપ ના શુદ્ધ ભાવથી જુદા ભાવ, અન્ય ભાવ, વિપરીત ભાવ, વિભાવ ભાવ હતા. હવે જ્યારે એને જ્ઞાની પુરુષ પાસેથી આ જાણ્યું છે, સ્વ અને પરનો ભેદ કરતા એ શીખ્યો છે અને પોતે પોતાના સ્વરૂપમાં લક્ષ્ય કરે છે, પોતે પોતાને જ જાણે છે, એટલે કે જ્યારે જ્ઞાન પોતે પોતાના સ્વરસથી પોતાનું સ્વરૂપ જ જાણે છે, પરને હવે જાણવા જતું જ નથી, ત્યારે ત્યારે શું થાય છે કે એ જ્ઞાન તે પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. એ પરરૂપ જણાવતું નથી, એ જ્ઞાન જણાવે છે, એને પોતાને જ જણાવનારું છે, એટલે એ પોતે જ એવો અનુભવ કરે છે કે બધાથી ભિન્ન જુદો છે, જગતના બધા પદાર્થોથી, બધા જીવોથી, બધાથી, બધા વિકારી ભાવો, વિભાવ ભાવો, વિકલ્પો, એ બધાથી પોતે ભિન્ન જ છે, એમ એને જ્ઞાનમાં પ્રતીતિ થાય છે. જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે, એના જ્ઞાનની પર્યાય એ પોતાને ધ્યેય બનાવે છે, પોતાના તરફ ઢળે છે, એટલે ધ્રુવ જે બદલાતું નથી તે એના તરફે ઢળી જાય છે, એને એ ધ્યેય બનાવે છે. અને એને જ્યારે એ જાણે છે ત્યારે એ બધાથી જુદો એને અનુભવમાં આવે છે, પર્યાયથી પણ જુદો, એક સમયની પર્યાયથી પણ ભગવાન આત્મા જુદો એને અનુભવમાં આવે છે. એ અનુભવ કરનારી પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય એ ધ્રુવને અનુભવે છે, જાણે છે. એ ત્રિકાળી નાયક ભાવ એને એ જાણનારી જે પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે પોતાની, એને એ જાણે છે. પણ એ બધાથી એને જુદો જાણે છે, જુદો અનુભવે છે. અને એ શુદ્ધ નિર્મળ પર્યાય જે થઈ એ પણ આત્માથી જુદી છે, એ સમયે એ છે, અને પછી એ વિલીન થઈ જાય છે. એટલે જ્યારે એ ફરીથી પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તો પેલી શુદ્ધ પર્યાય છે એનું આલંબન એને કોઈ રીતે કાર્યકારી થતું નથી. જ્યારે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે જે પર્યાયમાં એનો અનુભવ કર્યો હતો એનું ચિંતવન કોઈ રીતે એને મદદરૂપ થતું નથી. એક વખત સ્વાનુભૂતિ થઈ, સ્વનો અનુભવ થયો અને જે પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય થઈ એનું આલંબન થઈ શકતું નથી. એ પર્યાયમાં એ ધ્રુવ જણાય છે, અનુભવમાં આવે છે, પણ એ ધ્રુવ નાયક ભાવ એ એમાં આવી નથી જતો. જો આવી જતો હોય તો પર્યાય વિલીન થાય, પર્યાયની સાથે એ પણ જાય, એમ નથી થતું. એનું એને જ્ઞાન થાય છે, કેવો આ ભગવાન આત્મા, એનું એને જ્ઞાન થાય છે. એક સમયની પર્યાયથી જુદો ભગવાન આત્મા, જગતના બધા જ પદાર્થોથી તો જુદો, બધા વિભાવ ભાવોથી જુદો, વિકલ્પોથી જુદો, અને એ એક સમયની પર્યાયથી પણ જુદો એવો એ ભગવાન આત્મા એને જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. અહીંયા એની વાત કરી છે કે અહીં કોઈ દીર્ઘ સંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. એટલે જેને હજી ઘણો કાળ સુધી રખડવાનું બાકી છે, જેને લાંબો સમય સુધી હજી સંસારી અવસ્થામાં રહેવાનું છે, અનંત કાળ હજી સંસારમાં ભમવાનું છે, એની કાંઈ વાત નથી. પણ જે આ જ્ઞાની પુરુષે ભેદ જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપમાં સ્વને અનુભવ કરવાનો માર્ગ દર્શાવ્યો, એ માર્ગને આત્મસાત કરીને એમ જે પોતાના નિજ સ્વરૂપને એ જાણે છે, તો એના પોતાના જ્ઞાનમાં એને પોતે ભગવાન આત્મા જગતના બધા પદાર્થોથી ભિન્ન અનુભવમાં આવે જ છે, એમ અહીંયા કહેવું છે. પહેલા શું કહ્યું હતું? અપ્રતિબુદ્ધે કહે છે કે અહીંયા આ પ્રમાણે અપ્રતિબુદ્ધે જે એમ કહ્યું હતું કે અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, તેનું અહીંયા નિરાકરણ થયું કે દેહ તે આત્મા છે જ નહીં, કેમ કે નિશ્ચયને અને વ્યવહારને દ્વારા એ બધું સ્પષ્ટ કર્યું અને એક ભેદ જ્ઞાન દ્વારા એને પોતાના સ્વરૂપનો અનુભવ કેમ કરવો એ દર્શાવ્યું અને એ જાણીને કોણ એવો છે કે જેને એ જ્ઞાન ન થાય. દીર્ઘ સંસારી હોય તો ન થાય, પણ જે પોતે એનો પુરુષાર્થ કરે છે એને તો એવું જ્ઞાન થાય જ. કહેવાનો આશય એવો છે કે જેને પોતાના સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ ઉપડ્યો છે, જેને શુભભાવ શુભ રાગનો રસ રૂચિ હવે છૂટી ગયા છે, જેને હવે પુણ્યની મીઠાશ હવે રહી નથી, જેને હવે પુણ્યના ઉદયને કારણે આવતા જે સંયોગો છે એની રૂચિ કે મીઠાશ હવે રહી નથી, એવો માત્ર પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કરવાવાળો જે હવે જ્ઞાનને સમજ્યો છે, જ્ઞાનીની વાતને સમજ્યો છે, એવો જીવ જરૂરથી પોતે સમ્યક દર્શન પ્રગટ કરે છે. પણ હજી જેને ઊંડે ઊંડે પણ રાગની રૂચિ છે, હજી રાગનો સ્વાદ જેને પડ્યો છે, એને પર તરફ દ્રષ્ટિ રહે છે, પરનું લક્ષ રહે છે, એને કોઈ ને કોઈ પ્રકારે વિકલ્પ રહ્યા કરે છે, અને એને ધર્મ વાર્તા સંબંધીનો વિકલ્પ હોય, એને આ દ્રવ્યશ્રુતના અભ્યાસનો પણ જો વિકલ્પ રહે છે તો પણ એ પોતે પોતાના સ્વરૂપમાં જતો નથી, એને સ્વનો અનુભવ સ્વાનુભૂતિ થતી નથી. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે એમાં ઘણી વાત જુદા જુદા પ્રકારે દર્શાવવામાં આવી હોય, એ સમજે, એની ચર્ચાઓ કરે, વર્ષો સુધી બીજાઓને પણ સમજાવે, સ્વાધ્યાય કરાવે, પોતે કરે, ખૂબ અભ્યાસ કરે, પુસ્તકો લખે, બધું કરે, પણ આત્મામાં ન જાય, કેમ કે વિકલ્પમાં ને વિકલ્પમાં રાચી રહે છે. પુરુષાર્થ કરી અને આત્મામાં જવા માટે એ કટિબદ્ધ થાય ત્યારે પણ જ્યાં સુધી એ વિકલ્પ દશામાં છે કે હું અનંત ગુણનો પિંડ એવા વિકલ્પમાં રહ્યો છે, તો પણ એ પોતે સ્વરૂપમાં નથી જઈ શકતો. ગુણ ગુણીનો ભેદ એવા વિકલ્પને પણ પરદ્રવ્ય ગુરુદેવે તો કહી દીધું છે. ગુણ અને ગુણી, ગુણી એટલે આત્મા અને ગુણ એટલે આત્માના ગુણો, એને જુદા, એનો ભેદ કરે, અથવા તો એમ કે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એમ જ્યારે એ વિકલ્પમાં રહ્યો છે, તો એ વિકલ્પ જે છે એ વિકલ્પને પણ પર કહો, એ વિકલ્પ પણ જુદો છે, પર છે, એવો ભાવ કરે છે, તો પણ એને પર દ્રવ્ય કહેવામાં આવ્યું. એનો જ ભાવ છે, પોતાનો ભાવ છે, શુદ્ધ સ્વરૂપમાં જવા માટેનો એ વિકલ્પ કરે છે, તો એ વિકલ્પ પણ પર છે, એને છોડીને એને સ્વમાં જવાનું છે. ખૂબ સૂક્ષ્મતાથી ગુરુદેવે સમજાવ્યું છે. હવે પછીનો આગળ તો પછી એને અનુભવ જ કરવાનો રહે, બીજું કંઈ બાકી રહેતું નથી. ક્યાં ક્યાં એ અટકે એ વાત ગુરુદેવે સમજાવી. પહેલા તો બહારના જગતના પદાર્થોમાં એ અટકે છે, એ તો એને છોડ્યું એટલે છૂટેલું જ પડ્યું છે. એમાં છોડવાનું શું છે? આ ઘર, કપડાં, મકાન, બધું જે કંઈ છે, આ ફર્નિચર છે, કોમ્પ્યુટર છે, એ બધું છૂટું જ છે, એનાથી જુદું જ પડ્યું છે, એમાં કંઈ છોડવા પણ તો છે નહીં. પણ માન્યતામાં એમ વર્તતું હતું ને કે એ મારું છે, એ સારું છે, એ મને ગમે છે, એનાથી મને ફાયદો થાય છે, વગેરે વગેરે, અથવા તો એના તરફના કોઈક પ્રત્યેના એવા દ્વેષભાવ વર્તતા હતા, એ ખરાબ છે, એને ખોટું છે, નકામું છે, યુઝલેસ છે, એ મને નુકસાન કરતા છે, એવા રાગ કે દ્વેષ જે થતા હતા એ પરના લક્ષે, એ હવે પરનું લક્ષ થતું જ નથી, અને એને એ માત્ર જાણનારો થાય છે, એટલે પરને જાણનારો માત્ર એ રહી જાય છે, એને જ્ઞેય તરીકે જાણે છે. આ પહેલી વાત કરી, પણ એટલાથી કંઈ એને અંતરમાં જવાશે નહીં, હજી એને બીજું ઘણું છોડવાનું છે. સ્વ અને પરનો ભેદ કરવો છે, ભેદ જ્ઞાન કરવા, નીકળ્યો છે ત્યારે હજી એને ઘણા આગળ વધવાનું છે. માત્ર પર પદાર્થોમાં એકત્વ બુદ્ધિ છૂટી જાય એમ નહીં, એ તો બાહ્યમાં હતું જ, પણ હજી એને આગળ વધી અને એ પરના લક્ષ્ય થતા જે ભાવ, એનું જ્ઞાન કરતા થતા જે ભાવ, એક ખંડ ખંડ જ્ઞાન, ક્ષયોક્ષમિક જ્ઞાન, ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન, એ ભાવ પણ એનો નથી, વિકલ્પો પણ એના નથી. કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન વિશેના જે વિકલ્પ આવે કે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો, તમારા જ્ઞાનમાં અમે ભવ્ય તરીકે આવ્યા છીએ, આવો વિકલ્પ જે આવે છે એ વિકલ્પ એ પણ એનો નથી. એ વિકલ્પ પણ અટકવાનું સ્થાન છે. એને પણ છોડીને માત્ર ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા એની તરફ ઢળતા એ પોતે ધ્રુવની સન્મુખ થાય છે, જે ક્યારેય બદલાતું નથી એની સન્મુખ. એટલે કે પર્યાયથી જુદો ભગવાન આત્મા, માત્ર ધ્રુવ જે બદલાતું નથી એવો, જે અખંડ એક રૂપ છે, એમાં એ ભેદ નથી કરતો કે આ અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા, એમ ભેદ પણ પાડતો નથી. અને એમાં અનંત ગુણ ને અનંત પર્યાય છે એવા પણ એ ભેદ પાડતો નથી, એવા વિકલ્પ પણ કરતો નથી. માત્ર ત્રિકાળ જ્ઞાયક ભાવને, એકમાત્ર ત્રિકાળી જ્ઞાયક ભાવને એ પકડે છે, એટલે એના તરફ ઢળે છે. એને જ જાણવાવાળો થાય છે ત્યારે એને એનો એક રૂપ અનુભવ થાય છે, બે પણ રહેતું નથી. જાણવાવાળો અને જે જણાય છે એમ બે વાત નહીં, જાણવાવાળો અને જે જણાય છે એ બંને એક રૂપ થઈ જાય છે. અને એવું એક રૂપ પણ જેને અનુભવમાં આવ્યું છે એને પછી શ્રદ્ધામાં જગત આખું પોતાથી ભિન્ન જણાય છે, ભગવાન આત્મા તરફ જ પછી એની દ્રષ્ટિ રહે છે. અહીંયા એ વાત કરી છે કે એક વખત જેણે બરાબર યથાર્થ સમજ લીધી છે, મુનિઓએ સમજાવ્યું છે એમની પાસેથી, અને ભેદ જ્ઞાનને બરાબર સમજી અને એ ભેદ જ્ઞાનનો પ્રયોગ પોતે પોતામાં કર્યો છે, એને પછી પોતાનું સ્વરૂપ બહુ દૂર રહેતું નથી, એ સ્વરૂપની નજીક પહોંચે છે અને એનો અનુભવ કરી લે છે. પોતાનું સ્વરૂપ એ જાણે છે અને અવશ્ય તે જાણવા પણ જ્ઞાન થાય છે, ત્યારે એ પોતાને એટલે આત્માને પરથી ભિન્ન અનુભવે છે. કેમ કે એ જે જ્ઞાન છે એને એમ જ જણાવનારું જ્ઞાન છે, જે જ્ઞાન જે છે એ જ્ઞાનની પર્યાય એમ જ જણાવનારી છે કે એ બધાથી જુદો તરતો, બધાથી જુદો જગતમાં આમ જુદો તરતો એમ જ એને અનુભવાય. તો અહીંયા 28મા શ્લોકમાં આ વાત લેવામાં આવી છે. આપણે હવે આની બીજી કેટલીક વાત જે છે ઘણી સૂક્ષ્મતાથી વાત કરી છે અને માર્ગની દ્રઢતા કરી છે કે કેમ કરીને અનુભવ થાય એ વિશે ગુરુદેવે ખૂબ વિસ્તાર કર્યો છે. ગુરુદેવ કાંજી સ્વામી એ આ 28મા કળશ ઉપર જે પ્રવચન આપ્યા છે એ પ્રવચનના કેટલાક અંશને આપણે જ લઈએ અને એમાંથી વધારે વાતને સમજીએ. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું એટલાથી વાત નહીં ચાલે. વસ્તુનું સ્વરૂપને જાણીને એ પોતાનું સ્વરૂપ છે અને પોતે એવો સક્ષમ છે કે એવા સ્વરૂપને પોતે અનુભવી શકે એ દ્રઢ કરશે તો એનો પુરુષાર્થ ઉપડશે. જાણે તો છે, રોજ સ્વાધ્યાય કરે છે ત્યારે રોજ એ વાત તો જાણે જ છે કે શરીરથી પોતે જુદો છે. એ તો ગમે તેને પૂછશો તો બધાએ કહે છે. બોલવાથી શું મળે છે? અહીંયા બોલવાની વાત નથી, અહીંયા જે વાત કરી એ સ્વરસથી, પોતે એવા નિજ સ્વરૂપના રસથી એમાં એનો અનુભવ કરે છે એ વાત છે. અહીંયા તો કેમ અનુભવ કરવો એની વાત છે. જાણે તો છે જ, દ્રવ્યશ્રુતમાં જે આવ્યું એ જાણે છે, પણ એવું દ્રવ્યશ્રુત, એ દ્રવ્યશ્રુત પણ ત્યારે જ કહેવાય કે જ્યારે એને એવું ભાવશ્રુત અંદરમાં પ્રગટ થાય. એ ભાવશ્રુત પ્રગટ ન કરે અને માત્ર એ જાણે, વાંચી જાય પુસ્તકમાંથી અને ગોખી નાખે, બીજાને પણ એમ ભણાવી દે, એમ લખી પણ નાખે પુસ્તકમાં પોતે લેખક થઈને, એથી શું એનો એને ક્યાં સ્વીકાર થયો છે? જેને સ્વીકાર થયો હોય એને પુરુષાર્થ ઉપડે અને એને અનુભવ થયા વિના રહે જ નહીં, એમ અહીંયા આ પ્રશ્ન કહેવાનો અર્થ છે. તો આપણે પ્રવચન રત્નાકરના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો, એમાં પાના નંબર 152, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 164, પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાના નંબર 152, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 164, 28મો કળશ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન એ લખ્યું છે. એમાં નીચે મૂળ વાત જે કરી હતી ત્યાંથી શરૂ કરીને અહીંયા કહે છે. ફરીથી આખી વાતને આપણે અનુસંધાન તરીકે હવે લેવાની જરૂર નથી, આપણે જાણીએ છીએ એટલે આપણે સીધા એમાં એની નીચેના પેરેગ્રાફમાં આવીએ. કે ઇતિ પરિચિત તત્વે, જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચય રૂપ કર્યું છે, અર્થાત જ્ઞાન આનંદ સ્વરૂપ જે વસ્તુ એનો પરિચય કર્યો છે, અને એ પરિચય કરીને જેને આનંદનો અનુભવ કર્યો છે, એ પરિચય થાય ને આનંદ નથી થતો તો સમજવું કે એ પરિચય થયો નથી. સ્વાનુભૂતિ આનંદ સહિત જ હોય, એ આનંદ અપૂર્વ આનંદ હોય, પહેલા ક્યારેય ન થયો હોય એવો આનંદ હોય, એ આનંદની સરખામણી જગતમાંથી કોઈ પણ આનંદની પ્રાપ્તિ આપણે કરીએ એની સાથે ન થઈ શકે એવું હોય, એ લૌકિક નથી, એ અલૌકિક આનંદ હોય છે, અપૂર્વ આનંદ છે. કેમ એવો અપૂર્વ અલૌકિક આનંદ થાય છે? તો કે જ્યારે એ પોતે સ્વને અનુભવે છે તો સ્વનો જેવો ભાવ છે એવો ભાવ એમાં વ્યક્ત થાય છે. સ્વનો કેવો ભાવ છે? સ્વનો ભાવ જ્ઞાન આનંદ સુખ શાંતિ એવો ભાવ છે. સ્વ એટલે ભગવાન આત્મા, પોતાનું સ્વરૂપ. એ આત્મા કેવો છે? એ જ્ઞાન આનંદ સુખ શાંતિ સ્વરૂપ છે, એનામાં એવા ગુણો ભર્યા પડ્યા છે એટલે એનો એવો જ ભાવ છે, એ સ્વભાવ છે. જેવો જેવા ગુણો છે એવો સ્વભાવ છે, અને એવો સ્વભાવ છે તો એની અનુભૂતિ કરતા, એનો અનુભવ કરતા એનો જ અનુભવ થાય, સ્વભાવનો અનુભવ થાય. જ્ઞાન સ્વભાવી આત્માનો અનુભવ કરે છે, આનંદ સ્વભાવી સુખ સ્વભાવી આત્માનો અનુભવ કરે છે, તો એ અપૂર્વ અલૌકિક આનંદ રૂપે જ થાય. એટલે પોતાનું નિજ સ્વરૂપ તો એને ભાસે છે, અવલોકનમાં આવે છે, સામાન્ય અવલોકનમાં હું ભગવાન આત્મા બધાથી જુદો એવું તો એને થાય છે, પણ સાથે સાથે આનંદનો અનુભવ થાય છે. એ વાત અહીંયા કરી છે કે જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચય રૂપ કર્યું છે, અર્થાંત જ્ઞાન આનંદ સ્વરૂપ જે વસ્તુ એનો પરિચય કરી જેમણે આનંદનો અનુભવ કર્યો છે. જો અહીંયા વસ્તુ કહેતા આત્મા લેવાનો છે, વસ્તુ એટલે અહીંયા આત્મા, એટલે જેમણે આનંદનો અનુભવ કર્યો છે એવા મુનિઓએ આત્મા અને શરીરના એકપણાને નય વિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે. વ્યવહાર નયથી આત્મા અને શરીરને એકપણું કહેવામાં આવે છે, પણ નિશ્ચયથી એકપણું નથી, અત્યંત ભિન્નપણું છે, બે વચ્ચે કોઈ રીતે એકપણું નથી. અને આ વાતને વારંવાર 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 એને વિચારવાની છે, બોલવામાં આવશે ત્યાર સુધીની એનો અર્થ સમજાય, પણ એના ઉપર ચિંતવન કરવાનું છે કે આવું કેમ, આ વાત ઉપર કેમ આટલું બધું જોર આપવામાં આવે છે. શાંતિથી વિચારશે તો એને ખ્યાલ આવશે કે સવારથી ઉઠે છે અને રાત્રે સુઈ જાય છે ત્યાં સુધીમાં એ જેટલા કાર્ય કરે છે એ દરેક વખતે એને શરીર સાથે એકપણું રહ્યું છે. એ કેટલી મિનિટ માટે શરીરથી જુદો પોતાને અનુભવે છે, અરે માન્યતામાં કેટલી મિનિટ માટે માને છે. શાસ્ત્ર વાંચે છે, અભ્યાસ કરે છે, એમાં વાત આવે છે ત્યાં સુધી વાત હા હા હા, પણ શાસ્ત્ર બંધ કર્યા પછીથી શું કહે છે? પછીથી શરીર અને આત્મા જુદા એમ ક્યારેય વર્ત્યો? ક્યારેય નથી વર્તતો. એટલે આ વારંવાર કહેવામાં આવે છે કે પોપટની જેમ બોલી જઈએ, પડો પોપટ સીતારામ, તો પોપટ બોલે સીતારામ, એથી શું થયું? એને ક્યાં ખબર છે સીતા કોણ ને રામ કોણ? એને ખબર છે? બોલે પોપટને શીખવાડો તમે, ચાર પાંચ વખત બરાબર એની પાસે ઉભા રહીને બરાબર તમે એને શીખવાડો તો બોલે સીતારામ. અને પછી કોઈ આવે ત્યારે સીતારામ બોલવું, એવું તમે એમને એને ટેવ પાડી દો તો જે આવે એને સીતારામ બોલે. એથી શું થયું? પોપટને બિચારાને ક્યાં ખબર છે સીતારામ શું છે? એ સીતારામ જે શબ્દો, વાચક શબ્દો સેના છે, એનું વાચ્ય શું છે, એનું ક્યાં એને ભાન છે? અહીંયા પણ એવું જ છે. રોજ એ બોલે છે શરીર ને આત્મા જુદા, પણ આખો વ્યવહાર એનો સવારથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી ને ઉઠે છે ત્યાંથી રાત્રે સુઈ જાય ત્યાં સુધીના એ વ્યવહારમાં એને કેટલી વાર એવું આવ્યું કે જેમાં એને શરીર અને આત્માને જુદા ખરેખર અનુભવ્યા, અથવા તો એવી જાગૃતિ એને રહી? એવું કેટલી વાર થયું? એક પણ વાર નથી થતું. આખો સમય એનો એમ જ ચાલ્યો જાય છે. બોલવા માટે બોલે છે એટલે પડો પોપટ સીતારામ, પડો પોપટ આત્માને શરીર જુદા, તો બોલે પોપટ આત્માને શરીર જુદા. એટલે આ મહાપુરુષોને એ વાતનો ખ્યાલ છે કે મોટાભાગના જીવોને આમ જ થઈ રહ્યું છે, પોપટની જેમ શરીરને આત્માને જુદા બોલે છે, પણ એવું એ અનુભવતા નથી. એટલે વારંવાર જુદી જુદી રીતે એ સમજાવે છે અને એ ભેદ જ્ઞાન કરાવે છે કે તું તારા શરીરથી જુદો પડ, કેમ કે સૌથી વધારે નજીકમાં એને એ જ છે, સૌથી નજીકમાં એ જ રહ્યું છે. અનાદિનો એ શરીર ધારણ કરી રહ્યો છે ને, કેટલા શરીર ધારણ કર્યા, પાર વિનાના શરીરો જાત જાતના ધારણ કર્યા, અને દરેક શરીરને એને પોતાનું માન્યું. થોડોક વિચાર કરે તેને ખ્યાલ આવે કે એક પણ શરીર એનું થયું નહીં, એક પણ શરીરનો ગુણ એનામાં આવ્યો નહીં, એક પણ શરીરનો ગુણ એનામાં આવ્યો નહીં, છતાંય હજી એ શરીરને પોતાનું માને, શરીરના કાર્યો પોતે કરે છે એમ માને, શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈ અને એ જે કરવું પડે તે બધું કરે, પણ પેલા આત્માનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈને કંઈ ન કરે. આખા દિવસમાં આત્માની ચોખ્ખાઈ માટે, શુદ્ધતા માટે, શુદ્ધિકરણ કરવા માટે થઈને કંઈ ન કરે. વિભાવ ભાવમાં આખો દિવસ જાય છે તો એને એમ નથી થતું કે ના આ વિભાવ ભાવ એ આત્માના નથી, એને કાઢીએ આપણે. એનો તો પુરુષાર્થ કરે નહીં, શરીરને ચોખ્ખું કરે, શરીરને સારું રાખવા માટે થઈને મહેનત કરે. જે કરી નથી શકતો એ કરે, પરના કામો નથી કરી શકતો પણ એવા ભાવ કરે છે. અહીંયા એ વાત સમજાવવી છે કે ભાઈ શરીર 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 અને આત્મા ને તું એક માને છે ને, શરીરમાં જ બધું છે એમ માનીને વર્તી રહ્યો છે, એને તું જરાક શાંતિથી વિચારીને જુદું પાડ, તારે જુદું પાડવાનું છે. એટલે આટલી બધી વાત કરવામાં આવી છે. વ્યવહારથી તને એ અંદરમાં એવું પકડાઈ ગયું છે કે શરીરના કાર્યો એ કરે છે ને શરીરના આત્મા એક પણ એ વ્યવહારથી પણ ખરેખર તો નથી, નિશ્ચયથી નથી, એ વ્યવહારથી ક્યાંથી હોય? પણ ઠીક છે, વ્યવહારથી કહેવામાં આવે. કેમ કહેવામાં આવે? કેમ કે એણે પૂર્વે એવા ભાવ કર્યા એટલે એવા ભાવને કારણે એને એવા કર્મ બંધાયા અને એવા નામ કર્મ ને કારણે એ શરીરની પ્રાપ્તિ એને થઈ, એને થઈ એટલે એની નજીકમાં રહેવું એ શરીર, એ અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું. પણ નિશ્ચયથી તો સ્પષ્ટ વાત છે એને એક પણ નથી. એટલે મુનિઓએ નિષેધ્યું છે, અત્યંત નિષેધ્યું છે, ઉખેડી નાખ્યું છે. કેવા શબ્દો વાપર્યા છે કે એકપણાને, શરીર અને આત્માના એકપણાને જડમૂળથી ઉખેડી નાખ્યું છે. અહીંયા આગળ કહે છે કે આ શાસ્ત્રની ચોથી ગાથામાં, એટલે સમયસારની ચોથી ગાથામાં કહ્યું છે કે ભગવાન તે રાગ કેમ કરવો અને રાગને કેમ ભોગવવો એ વાત તો અનંતવાર સાંભળી છે. આપણે એ ગાથા કરી છે, આ જીવે એ વાત તો અનંતવાર સાંભળી છે, રાગની વાત તો એને અનંતવાર સાંભળી છે, કેમ રાગ કરવા એ વાત અનંતવાર તારા પરિચયમાં આવી છે અને અનુભવમાં પણ આવી છે. પરંતુ રાગથી ભિન્ન ભગવાન આત્મા જે નિજ સ્વભાવથી એકત્વ છે એની વાત ક્યારેય સાંભળી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં પણ આવી નથી, એટલા માટે એ દુર્લભ છે, એટલે એ અઘરું પડે છે. એ ચોથી ગાથામાં વાત આવી ગઈ. પરંતુ અહીંયા આ કળશમાં એમ કહે છે કે જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપનો પરિચય કર્યો છે, જેમણે વસ્તુના આત્માના યથાર્થ સ્વરૂપનો પરિચય કર્યો છે, વારંવાર આનંદ સ્વરૂપનો અનુભવ કર્યો છે, એવા એ મુનિઓએ રાગનો વિકલ્પ અને ભગવાન આત્મા ત્રણ કાળમાં એક નથી એમ ભેદ જ્ઞાન કરીને એમના એકપણાને જડમૂળથી ઉખેડી નાખ્યું છે. રાગનો વિકલ્પ અને ભગવાન આત્મા એક નથી, શરીરની તો ક્યાં વાત રહી, શરીર તો ક્યાંય રહી ગયું, પણ એનો જે રાગનો વિકલ્પ જે છે, શુભ ભાવ જે છે, એ પણ એનો નથી, એને આત્મા પણ એક નથી, એ અહીંયા તો લેવું છે. આગળ વધવું છે ને પ્રભુ, શરીરથી આગળ વધવાનું છે. શરીર પ્રત્યે જે રાગ જે છે, એ રાગને તોડે તો શરીર પ્રત્યેનું મમત્વ એકત્વ ઓછું થઈ જાય. એટલે એ રાગનો વિકલ્પ જે છે એ એનો નથી, એ આત્માનું મૂળ સ્વરૂપ નથી. આત્મામાં એવો ગુણ નથી કે જે રાગ કરાવે, આત્મામાં એવો ગુણ નથી કે દ્વેષ કરાવે, આત્મામાં કોઈ એવો ગુણ નથી કે એ લોભ માન માયા કપટ કરાવે, કોઈ પણ પ્રકારના કસાય કરાવે એવો આત્મામાં એક પણ ગુણ નથી. તો થાય છે ને, એની નબળાઈ છે, એનો પુરુષાર્થ ઊંધે ચાલ્યો છે એટલે એને એમ થાય છે, એને અજ્ઞાન વર્તે છે એટલે એમ થાય છે, એ મોહનીના ઉદયને અનુસરે છે એટલે એમ થાય છે. આપણે કર્યું ને, મોહની કર્મના ઉદયને અનુસરે એટલે એ પોતે ભાવ્ય થાય છે, એટલે પેલું ભાવક છે. પણ જો અનુસરતો નથી તો એમ થતું નથી, તો એ જીતમોહ થાય છે અને ક્ષીણમોહ પણ થાય છે. હવે એટલી વાત બરાબર સમજાવ્યા પછીથી અહીંયા એમ કહેવામાં આવે કે આટલું બધું સમજ્યા પછીથી હવે તને બોધ પ્રાપ્ત ન થાય એમ કેમ બને, તને જરૂરથી પ્રાપ્ત થાય અને એનો જ તને પુરુષાર્થ ઉપડવો જોઈએ અને તને સ્વનો અનુભવ થવો જ જોઈએ. એ વાત આ કળશમાં તો કહેવામાં આવી છે, મૂળ વાત આટલી જ છે, તને ન થાય એમ બને જ નહીં. એટલે ફરી પાછી એ વાત લીધી કે ભેદ જ્ઞાન કરાવ્યું છે, મુનિઓએ પોતે ભેદ જ્ઞાન કરીને જે અનુભવ કર્યા છે એની વાત લીધી છે કે રાગનો વિકલ્પ અને ભગવાન આત્મા ત્રણ કાળમાં એક નથી એમ ભેદ જ્ઞાન કરીને એમના એકપણાને જડમૂળથી ઉખેડી નાખ્યું છે. એટલે કળશમાં જે વાત લેવામાં આવી છે, પરિચિત તત્વૈઃ, એનો અર્થ છે પ્રત્યક્ષપણે જાણ્યા છે જીવાદી સકળ દ્રવ્યોના ગુણ પર્યાયોને જેમણે એવા સર્વજ્ઞ દેવ એવો કર્યો છે. આમ કેવળીઓએ તથા જેમને સમ્યક જ્ઞાન થયું છે એવા મુનિઓએ આત્મા અને શરીર આદિના એકપણાને નય વિભાગની યુક્તિ વડે ઉખેડી નાખ્યું છે. એટલે કે આત્મા અને રાગ આદિથી માંડી બધું અત્યંત ભિન્ન છે એમ બતાવ્યું છે. ભગવાનનો, એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો અને મુનિઓનો આવો ઉપદેશ હોય છે એમ કહે છે. એના પછી નીચેના પેરેગ્રાફમાં જઈ, ત્રીજો પેરેગ્રાફ 153મું પાનું, કોમ્પ્યુટરમાં પેજ નંબર 165, પ્રવચન રત્નાકર ભાગ બીજો, એમાં અહીંયા કહે છે કે ભગવાને અનંત રિદ્ધિથી ભરેલી પોતાની ચીજ પરિપૂર્ણ છે એને બતાવી છે, છતાં અજ્ઞાનીને અનાદિનું રાગ અને શરીરનું લક્ષ હોવાથી આત્માનું લક્ષ નથી. રાગ અને શરીરનું લક્ષ હોવાથી આત્માનું લક્ષ નથી. રાગ એટલે, રાગનું લક્ષ એટલે જે જે પર પદાર્થો બાહ્ય પદાર્થો ને જુએ છે એના તરફ એને રાગ થાય છે એ એનું લક્ષ છે. એટલે એ રીતે રાગ અને શરીરનું લક્ષ હોવાથી આત્માનું લક્ષ નથી. એક પછી એક જ્ઞેયો તરફ એ આકર્ષાય છે. સ્વને જ્ઞેય બનાવતો નથી, પોતાનું જે સ્વરૂપ છે ત્રિકાળ એને તો એ જ્ઞેય બનાવતો નથી ને, બારમાં ને બારમાં એક પછી એક પદાર્થને એ જ્ઞેય બનાવી અને દોડ્યા કરે છે, એમાંથી એને કંઈક પ્રાપ્ત કરવું છે, એટલે એમ કરતા એને એમાં
રાગ થાય છે, એ પછી શરીરમાં હોય કે પરપદાર્થોમાં હોય, અને એમ કરતા એનું લક્ષ્ય કે ત્યાં ને ત્યાં બહારમાં રહે છે એટલે આત્મા તરફ લક્ષ જતું નથી, તેથી જાણે ભગવાન આત્મા છે જ નહીં એમ એને થઈ ગયું છે. છે જ અત્યારે વર્તમાનમાં પણ જૈનો એવા પડ્યા છે ઘણા, કહે છે પાછા મને તો હમણાં જ મળ્યા હતા થોડા દિવસ પહેલા જ, રોજ હું પૂજા કરું છું બધું કરું છું પણ તમે મને બતાવો આત્મા ક્યાં છે. હવે કેવી રીતે બતાવો, બે મિનિટમાં તો કેવી રીતે બતાવીએ, એને થોડો ટાઈમ આપે તો બતાવી દઈએ ને. ઠીક કે આ આર્ટ ચાલે છે ત્યાં સુધી આ બરાબર છે, જીવીએ છીએ, આર્ટ બંધ થઈ જાય એટલે મરી જઈએ, એમાં એમાં આત્મા ક્યાં વચમાં આવ્યો, મને એમ કહ્યું. બોલો. મેં કીધું તમે એટલે હું જઈને જ છું અને હું પૂજા પણ રોજ કરું છું ને બધું કરું જ છું, બરાબર જ છું, પણ તમે આ બધું આવ્યા ક્યાંથી કેમ. બોલો. આટલી તો શ્રદ્ધા અને પાછા કહે છે જૈન છે. જૈનનો અર્થ એ ખબર નથી કે જેને જીનેશ્વરે કહેલો માર્ગ છે એની શ્રદ્ધા છે એ જૈન છે, એની આજ્ઞાને આમાન્યમાં રહ્યો છે એ જૈન છે. જૈનને ઘેરે જન્મ્યો એટલે જૈન નથી થતો, અને વાણિયાને ઘેરે જન્મવાથી કોઈ જૈન નથી થઈ જતું. ક્યાં જન્મ્યો છે એ સાથે શું સંબંધ છે. ગણધર થયા છે ને એમાંના મોટા ભાગના તો બ્રાહ્મણ હતા, અને તીર્થંકર જેટલા થયા છે એ બધા ક્ષત્રિય, એમાં વાણિયાનો તો કોઈ ક્લાસ નથી. એટલે એને એમ હોય કે આપણે વાણિયાને ત્યાં જન્મ્યા અને પૂજા કરી આવીએ એટલે જૈન થઈ ગયા, ઊંઘ છે. હજી આત્માનો જ વિશ્વાસ નથી આવતો, અને એ વાત અહીંયા કહી છે કે એને અનાદિનું પરમા ને પરમા લક્ષ છે ને એટલે આત્માને ભૂલી ગયો છે, એટલે આત્માનું લક્ષ છે જ નહીં, તેથી જાણે કે ભગવાન આત્મા છે જ નહીં એમ એને થઈ ગયું છે. આત્મા છે જ નહીં, આત્મા આત્માની કોઈ વાત જ નથી. કેટલાય લોકો ભોળા બિચારે અત્યારે વર્તમાનમાં એવા જ છે, પોતે જૈન પોતાની જાતને માનતા હોય અને જૈન એ સંપ્રદાયની બુદ્ધિવાળા, એમને આત્માની કંઈ ખબર જ નથી, આત્મા વિશે કંઈ કરતા કંઈ ખ્યાલ નથી. માંડ માંડ આત્મા શબ્દ જાણે છે, કેવો આત્મા, શું આત્મા, ક્યાં, કેવી રીતે, ક્યાં, મોક્ષ શું, કંઈ ખબર નથી બિચારાઓને. ભૂલી ગયા છે આત્માને જ, ભૂલી ગયા છે, બીજું બધું બહારમાં બહારમાં કર્યા કરે છે. એટલે એ વાત કહે છે કે તેથી જાણે ભગવાન આત્મા છે જ નહીં એમ એને થઈ ગયું છે. સાચું કહ્યું છે ગુરુદેવના શબ્દે, શબ્દની અંદર બહુ વાત મૂકી દીધી છે. એને આત્મા જાણે મરણ તુલ્ય થઈ ગયો છે ભાઈ, દયા દાન વ્રતના વિકલ્પથી લાભ માનતા એ ચૈતન્યનું મરણ ઘાત થઈ જાય છે. રાગની એકતામાં, રાગની આડમાં આત્મા એને જણાતો જ નથી, એને રાગ જ જણાય છે. એ દયાદાન વ્રત તપાદીના ભાવ જે છે ને એમાં એને સુભાવ પડ્યો છે, એનો રાગ છે, એને ધર્મ માને છે. એટલે આત્મા તો ભૂલાઈ ગયો, એની આડમાં આત્મા દેખાતો જ નથી, ઢંકાઈ ગયો, કે એને ક્યાં ઢંકાઈ ગયો છે એને દેખાતો જ નથી. પૂર્ણ આનંદ પ્રભુ ચૈતન્ય જ્યોતિ આખી પડી છે, તેનો પ્રેમ છોડીને જેને શુભાશુભ રાગનો પ્રેમ છે તેને માટે આત્મા મરણ તુલ્ય થઈ ગયો છે. રાગ મારો છે, હું રાગમાં છું અને રાગ મારું કર્તવ્ય છે એમ જે માને છે. એટલે રાગ મારો છે એટલે જગતના પદાર્થો જે જુએ છે એના તરફ જે એને ભાવ થાય છે એ રાગ છે, એ ભાવ એના પોતાના છે એમ એ માને છે. હું જોબ કરું છું એ રાગ છે, એમાં રાગ મારો છે એમ આવ્યું. હું જોબ કરું છું એમ બોલવું એનો અર્થ શું થયો, અને એમ માનવું કે હું જોબ કરું છું ને મને પૈસા મળે છે એ રાગ છે. આત્માને જોબ હોય, આત્માનો જોબ શું, આત્મા પોતે પરિપૂર્ણ છે અને કોઈ જોબ કરવા જવાની જરૂર નથી. આવું કહીએ ને એટલે કે બોલે રમેશભાઈ તમારે ઠીક છે, તમારે તો વાત કરવી છે, તમે અહીંયા હો ને તો તમને ખબર પડે, સાચું એમ બોલે. હવે મને બતાવો અમારે આના વગર ઇન્સ્યોરન્સનું શું થાય, હેલ્થ ઇન્સ્યોરન્સ વગર શું થાય. એક મહિનો બધી ચિંતા મૂકી અને પોતાના સ્વરૂપનો વિશ્વાસ કરે ને તો બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય, પણ એને વિશ્વાસ આવતો જ નથી. ભગવાન મહાવીર આવીને સમજાવે ને તો એ નથી સમજવાના, વિશ્વાસ નથી કરવાના. જેને વિશ્વાસ નથી આવવાનો નથી આવવાનો, મારા કહેવાથી તો ક્યાંથી આવે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને આ વાત નહોતી સમજાવી, સમજાવી હતી તો એ બધા આપણે રખડ્યા કેમ, રખડ્યા, વિશ્વાસ જ ન કર્યો ને એમની વાતનો વિશ્વાસ ન કર્યો, કે આ આત્મા છે એ પૂર્ણ છે, એ જ્ઞાન આનંદ સુખ શાંતિ નો સાગર છે, એને બહારથી કોઈ વસ્તુની જરૂર નથી. આ બધા સંયોગો જે છે એ સંયોગો એ ક્ષણિક સંયોગો છે, અને એ સંયોગોમાં પોતે કંઈ કરી શકે છે એ મિથ્યા માન્યતા છે. એ ખરેખર કંઈ કરી શકતો જ નથી, એ માત્ર ભાવ કરે છે. બાકી તો એ જે શરીર એને મળ્યું છે, ભૂતગળ શરીર, એના કારણે છે. શરીરના કામો શરીર કરે, આત્માના કામ આત્મા કરે. એ બે તદ્દન ભિન્ન છે, બંનેની પર્યાય જુદી જુદી થાય છે, બંને દ્રવ્ય જુદા છે. પણ એમાંની એક વાત એને પોતાના જીવનમાં ઉતારવી નથી, ત્યારે તો બધા પ્રોબ્લેમ 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 આવી જાય એને. પણ શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે બરાબર, હા બધા બધી મોટી વાતો ચાલે. વિશ્વાસ જ નથી ને, હા સ્વરૂપનો આત્માનો વિશ્વાસ જ નથી ને. એટલે આ રાગ છે, આ જોબ છે, આમ છે ને તેમ છે ને એ બધું શું છે? એ રાગ છે, એ રાગ મારો છે. એમાં એમ આવે છે, હું રાગમાં છું, એ બધું છે તો હું છું, એ ન હોય તો હું નથી. અને રાગ મારું કર્તવ્ય છે, એ જે કરવું બધું બારમાં ને બારમાં રહેવું, ઉપયોગને બારમાં ફેરવ્યા કરવો, લક્ષ્યને બારમાં જ રાખવું, એને પોતાનું કામ સમજે છે. હવે આમાં એ એક પણ વસ્તુ ખરેખર એ પોતે કરી શકતો નથી અને મિથ્યા ભાવે રહે છે. એટલે કહે છે કે એમ જે માને છે તેને વિતરાગ સ્વરૂપ આત્માનો અનાદર છે. જો ચોખ્ખું ગુરુદેવે કહ્યું છે, આનાથી વધારે તો શું કહે? એને વિતરાગ સ્વરૂપ આત્માનો અનાદર છે, તેથી તેને આત્મા જાણે સત્વ જ નથી એમ ભ્રાંતિ રહે છે. ખૂબ ખૂબ સમજવાની વાત કરી છે ગુરુદેવે, બહુ ધ્યાન દોર્યું છે આપણું, અને હવે નહીં સમજીએ તો પ્રભુ બહુ તકલીફ પડશે. વિશ્વાસ રાખો પ્રભુ, ખરેખર વિશ્વાસ રાખો. ગુરુદેવે જે વાત કરી છે અનુભવની વાત કરી છે, કૃપાળુદેવે જે વાત કરી છે એ અનુભવની વાત કરી છે, એમાં જરાય શંકા કરવા જેવું નથી. વિશ્વાસ રાખો અને માત્ર પદ એક જ પુરુષાર્થ રાખો, બસ પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એની પ્રાપ્તિનો. બાકી બીજા બધા કામો થયા કરશે, થયા કરે, પણ એ મારા નથી. મારું તો એક જ માત્ર કાર્ય છે કે હું મારા સ્વભાવ ભાવે રહું. આમ વિશ્વાસ કરી અને આમ પુરુષાર્થ કરવાની જરૂર છે. એટલે આ બધી જે વાત કહેવામાં આવી છે આ શ્લોકમાં પણ મૂળ વાત એ જ કરવામાં આવી કે જો તું આટલું આટલું જાણે છે તો પછી તને જરૂરથી હવે જ્ઞાન થશે, એ વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શુભદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.
સુખનામ અનંત સુશાંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે